એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી પ્રવાસ સાહિત્ય સંપદામાં 2021ના નોર્વેના ઓસ્લો શહેરના ફ્રોગનર ઉદ્યાનની સફર કિશોરસિંહ સોલંકીની કલમે અને મારા કિરણ પટેલના અવાજમાં. અમે હેલસિંકી, ફિનલેન્ડ, સ્ટોકહોમ, સ્વીડન, કોપનહેગન, ડેનમાર્ક થઈને છેલ્લે બપોરે 3:30 કલાકે ક્રૂઝમાં ઓસ્લો, નોર્વે જવા રવાના થયા. ક્રૂઝ તો ક્રૂઝ હોય છે, જાણે કોઈ અતિઆધુનિક આખું નગર પાણી ઉપર તરી રહ્યું હોય એવું લાગે, પણ એની વાત તો ક્યારેક કરીશું. આ સ્કેન્ડેનેવિયન યુરોપના વાયવ્ય ભાગમાં આવેલા દ્વીપકલ્પ જટલેન્ડ અને એમને અડીને આવેલા અન્ય ટાપુઓ દ્વારા રચાતો ભૂમિપ્રદેશ છે. સામાન્ય રીતે એમાં નોર્વે, સ્વીડન અને ડેનમાર્કનો સમાવેશ થાય છે. નોર્વેના કિનારાના ભાગો સમુદ્રની સપાટીથી 2286થી 2438 મીટર જેટલા ઊંચાઈવાળા છે. જ્યાં પોચી પૃષ્ઠભૂમિ હતી ત્યાં નદીઓએ ઊંડી ખીણો બનાવી. યુગોથી હિમનદીઓ દ્વારા ઘસારો થતાં તેમાં ઊંડી યુ આકારની ખીણોની રચના થઈ. તેમાંથી ફ્યોર્ડ પ્રકારના કિનારા બનતા ગયા. તેની ફ્યોર્ડ સહિતની સમુદ્ર તટરેખા 21,340 કિલોમીટર જેટલી છે. એનો 1/3 ભાગ ઉત્તર ધ્રુવની ઉત્તરમાં આવેલો છે, તેથી તે મધ્યરાત્રિના સૂર્યનો દેશ એ નામે ઓળખાય છે. એના મોટાભાગના વિસ્તારો પહાડી છે. ઉચ્ચ પ્રદેશનો દક્ષિણ ભાગ ફેલ્ડ તરીકે ઓળખાય છે, જે 12 માસ હિમાચ્છાદિત રહે છે. આ દેશનો કિનારો ફ્યોર્ડ સ્વરૂપનો એટલે કે અત્યંત ખાંચા ખૂંચીવાળો છે. એવો આ નોર્વે દેશ, એનું સૌથી મોટું શહેર, અગત્યનું બંદર, પાટનગર તથા આર્થિક, સાંસ્કૃતિક અને રાજકીય પ્રવૃત્તિઓના કેન્દ્ર સમાન ઓસ્લોમાં 16 ઓગસ્ટ 2011ના રોજ 9:30 અમારું આગમન થયું. અમને ડ્રાઈવરે 12:00 પછી ઓસ્લોના પશ્ચિમ છેડે આવેલા ઐતિહાસિક હેરિટેજ ફ્રોગનર પાર્કની સામે ઉતાર્યા. મારા મનમાં તો પાર્ક એટલે કોઈ બગીચો હશે એવી ધારણા હતી. હા, બગીચો જ હતો, જ્યાં ચિનારના વૃક્ષો શિસ્તમાં ઊભા રહીને પ્રવાસીઓને આવકારતા હતા. નોર્વેના સૌથી મોટા ગુલાબના આ બગીચામાં 150થી વધારે પ્રકારના ફૂલ હવામાં ડોલી રહ્યા હતા. લીલી હરિયાળી જાણે નાહીને તાજી માજી થઈને હસતી હસતી સામે લેવા આવતી ન હોય. અમારી ગાઈડ આજના ઉઘડેલા હવામાનની પ્રશંસા કરતી હતી. આકાશ સ્વચ્છ હતું, સૂરજ આનંદમાં. આ ફ્રોગનર પાર્ક 110 એકરમાં ફેલાયેલો છે. એની મધ્યમાં 80 એકરમાં વિશ્વનો સૌથી મોટો વિગેલેન્ડ સ્કલ્પચર પાર્ક આવેલો છે. એને જોયા પછી થયું કે આ કોઈ સામાન્ય નહીં પણ વિશિષ્ટ પાર્ક છે. અહીં માત્ર વૃક્ષ વનરાજી કે ફૂલછોડનો બગીચો નથી, પણ એથી એ કંઈક વિશેષ છે. એ દૂરથી અંદરની શિલ્પકૃતિઓ જોતાં લાગ્યું. એ શિલ્પો, માનવ આકૃતિઓ અમને લલચાવી રહી હતી. અમારી ગાઈડે કહ્યું કે આ પાર્ક નોર્વેનું ગૌરવ છે, જેમાં 212 બ્રોન્ઝ અને ગ્રેનાઇટના શિલ્પો છે. આપણે જાણીએ છીએ કે દરેક પથ્થરમાં મૂર્તિ બનવાની ક્ષમતા છે. પ્રશ્ન એટલો જ છે કે એ પથ્થર કોના હાથમાં આવે છે. જેવો હાથ એવો એનો ઉપયોગ. જો એને કોઈ શિલ્પીનો હાથ મળી જાય તો એ મૂર્તિ બની જાય છે. આ વખતે મને માઇકલ એન્જેલો યાદ આવે છે. એમને કોઈએ પૂછ્યું કે તમે આવી સુંદર શિલ્પકૃતિઓ કેવી રીતે બનાવો છો? એમણે ઉત્તર આપ્યો, કોઈ પણ પથ્થર હું જોઉં છું તો એમાં મને કોઈ ચોક્કસ આકાર દેખાય છે. એ સિવાયનો વધારાનો જે ભાગ હોય નકામો, એ હું કાઢી નાખું છું. કોઈ પણ શિલ્પી ટાંકણું કેવી રીતે પકડે છે એના પરથી એની કુશળતાનો ખ્યાલ આવે છે. અહીં જોયા પછી મને પણ થાય છે કે આ કોના હાથ હશે જેણે આવા અદ્ભુત શિલ્પોનું સર્જન કર્યું છે. એ છે તો નોર્વેના મહાન શિલ્પકાર ગુસ્તાવ વિગેલેન્ડ, જન્મ 11 એપ્રિલ 1869, અંત 12 માર્ચ 1943, જેની કલાની એક જાદુઈ દુનિયાના દરવાજે આવીને અમે ઊભા હતા. અમે અંદર પ્રવેશ્યા. ચોમેર મેળા જેવા દ્રશ્યો હતા. કોઈપણ પ્રકારના હોબાળા કે કોલાહલ નહીં. ચૂપચાપ ચોંટેલી આંખો અને ફટાફટ દબાતી કેમેરાની ચાંપો. હા, નાના નાના ભૂલકા એનો અનહદ આનંદ માણી રહ્યા હતા. કોઈ નાના બાળકો શિલ્પની નકલ કરતા હતા. કોઈ શિલ્પોના પગ નીચેની જગ્યામાં ભરાતા હતા. કોઈ સવારી કરતા હતા તો કોઈ દોડાદોડી કરતા હતા. આ બાળકોની મજાક મસ્તી આ પાર્કને જીવંત બનાવતી હતી. અરે, કેટલાક યુવાન યુવતીઓ પણ શિલ્પોને બાથમાં લઈને તથા એની અડખે પડખે ઊભા રહીને ફોટા પડાવતા હતા. એક રંગીલો માહોલ સર્જાયો હતો. મુખ્ય દરવાજાથી 328 ફૂટ લાંબો અને 40 ફૂટ પહોળો કલાત્મક પુલ બનાવ્યો છે. તે 58 શિલ્પોથી સજ્જ છે. એમાં સૌથી પ્રખ્યાત અને દરેક પ્રવાસીઓનું પ્રિય પાત્ર છે એક ગુસ્સાવાળો છોકરો. બ્રોન્ઝમાં બનાવેલા આ શિલ્પની વિશિષ્ટતા એ છે કે એને એટલો બધો ગુસ્સો છે કે એના બે હાથની મુઠ્ઠીઓ વળી ગઈ છે અને એક પગ અધ્ધર થઈ ગયો છે. આ બાળકના શિલ્પમાં દરેક મા બાપને પોતાના બાળકની પ્રતિકૃતિ દેખાય છે, કારણ કે ક્યારેક પોતાનું બાળક પણ આવું ગુસ્સે થયું જ હશે. શિલ્પકારે જે રીતે એના ભાવ ઉપસાવ્યા છે તે કાબિલે દાદ છે. મારા બે જોડિયા પૌત્રો તનવ અને તનયે એની પાસે ઊભા રહીને એવો ગુસ્સો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે સફળ થયા નહીં. પુલના છેડે બાળકોને રમવાનું મેદાન છે. એમાં બ્રોન્ઝના 8 બાળકો રમતા બતાવ્યા છે. એક બાબત ખાસ નોંધવી જોઈએ કે અહીં આપણું બાળપણ પાછું મળે છે. એમની મસ્તી આનંદ આપણને સ્પર્શી જાય છે. એના બીજા છેડે એક અદ્ભુત ફુવારો બનાવ્યો છે જે પુરુષો ઊંચકીને ઊભા છે. એમાં ઉપરથી 4 બાજુ પાણી રેલાય છે જે જીવનનો પ્રવાહ દર્શાવે છે. બીજા 20 જેટલા બ્રોન્ઝના વૃક્ષો છે જેના થડ પકડીને પુરુષો ઊભા છે. બાળકો ઉપર ચડ્યા છે. એ વૃક્ષોને બાથ ભરીને પર્યાવરણનો સંદેશો આપતા હોય એવું જણાય છે. કેટલાક શિલ્પો બાળકોને રમાડી રહ્યા છે, હવામાં ઉછાળતા દર્શાવ્યા છે. પુલની નીચેથી વહેતું પાણી સામેના તળાવમાં જાય છે. બગીચામાં પણ જડાયેલા શિલ્પોની એક અલગ છાપ ઉપસે છે. સ્ત્રી પુરુષનું સંવનન, એકબીજાના ઝઘડા અને સ્ત્રી પુરુષ વીંટળાઈને એકબીજાને પકડીને બનાવેલું વર્તુળ, એની મથામણ આપણને કોઈ સંદેશ આપે છે. ફુવારાની આજુબાજુ બનાવેલા વૃક્ષો માટે જે ચોરસ બનાવ્યું છે એની દિવાલે પણ શિલ્પો કોતર્યા છે. શરૂઆત બાળકોના શિલ્પથી કરી છે અને છેલ્લે છે તે માણસના હાડપિંજર દર્શાવ્યા છે. આ આખું જે ગ્રુપ છે તે જીવનચક્ર છે. બાળકો, દાંપત્ય જીવનનો આનંદ લેતા સ્ત્રી પુરુષો, હવામાં વાળ ફેલાવીને પોતાનો અનેરો આનંદ માણતી સ્ત્રી, સ્ત્રી પુરુષની મજાક મસ્તી, આમ શિલ્પોમાં જીવનની ગતિ પ્રગતિ અવસ્થા અને કાળનો પ્રવાહ જોઈ શકાય છે. આ બધા જ શિલ્પો બ્રોન્ઝમાં બનાવેલા છે, પણ એની નજાકતતા આપણા હૃદયને સ્પર્શી જાય છે. ત્યાં એક વિશિષ્ટ ઘડિયાળનું શિલ્પ છે જે બ્રહ્માંડની સાથે કાળનું ભાન કરાવે છે. બસ આપણને થાય કે અહીં કલાકોના કલાકો બેસીને આ બધું જ આંખો દ્વારા પીધા જ કરીએ. આ એવો કલાકાર છે જેણે માનવ ભાવોને આબેહૂબ રીતે ઉજાગર કર્યા છે. વિગલેન્ડ પાર્કનું સૌથી મુખ્ય અને અતિ આકર્ષિક ધ મોનોલિથ, આ શબ્દ લેટિન મોનોલિટસ તથા ગ્રીક મોનોલિથોસ પરથી આવ્યો છે એવું ગાઈડે કહ્યું. એનો અર્થ એક આખો નક્કર પથ્થર એવો થાય છે જે 4,632 ફૂટ ઊંચો છે. 1927માં હેલ્ડરની ખાણમાંથી આ પથ્થર લાવવામાં આવેલા. કલાકારે 10 માસ સુધી મહેનત કરીને એના સ્કેચ અને બીબા બનાવેલા. આ મોનોલિથનું કામ 14 વર્ષ સુધી ચાલેલું. એક સળંગ પથ્થરમાંથી બનાવેલા આ મોનોલિથ સ્તંભ ઉપર 121 માનવ શિલ્પો કંડારેલા છે. આપણે જાણીએ છીએ કે માણસોની ભીડના કારણે કોઈ ઘોઝારી ઘટના ઘટે તો લોકો પોતાનો જીવ બચાવવા બીજાનો વિચાર કર્યા વિના નીચે પડી ગયેલા લોકોને કચડતા એમના ઉપર થઈને દોડધામ કરતા હોય છે. એવા જ ભાવવાળા આ માનવ શિલ્પો એકબીજાની ઉપર થઈને આકાશ તરફ જવાનો સંઘર્ષ કરતા દર્શાવાયા છે. આ સ્મારકની આજુબાજુ પણ 36 શિલ્પો કંડારેલા છે. એમાં પણ માનવ ભાવોને સરસ રીતે વાચા આપી છે, જેમાં પ્રેમ, વાત્સલ્ય, આશા નિરાશા, હળવા મળવાનો આનંદ વગેરે આબેહૂબ કોતરાયા છે. આ પથ્થરમાં કોતરાયેલા શિલ્પો મોટાભાગે વાતો કરતા, પ્રેમની લાગણી વ્યક્ત કરતા, રિસાયેલા, એકબીજાને વીંટળાઈને બેઠેલા જોવા મળે છે. બાળકો એનો ભરપૂર લાભ લઈ રહ્યા હતા. એ શિલ્પોની પાસે એના માથા કે પીઠ ઉપર બેસીને ફોટા પડાવતા હતા. કેટલાક નવપરિણીત યુગલો એનો રોમાંચ અનુભવતા એકબીજાને ચુંબન દ્વારા ભાવો વ્યક્ત કરતા હતા. આ શિલ્પોની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે બધા જ નગ્ન સ્વરૂપે કોતરાયા છે. માનવ જીવનની શારીરિક માનસિક જરૂરિયાતોને વાસ્તવિક રીતે ઉજાગર કરી છે. આપણા ખજુરાહોના શિલ્પોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ગતિ તરફનો નિર્દેશ છે. ઓશોએ સંભોગથી સમાધિની વાત કરી છે, એમ અહીં આ શિલ્પોમાં જે માનવનો ગોપિત અંચળો છે એને દુનિયાના ચોકમાં ખુલ્લો મૂકી દીધો છે. એમાં કશું જ અનુચિત લાગતું નથી. આ દુનિયામાં આવ્યા ત્યારે કપડાં નહોતા અને જઈશું ત્યારે પણ નહીં હોય. આ શિલ્પો અથેથી જોયા પછી આપણા મનના વિકારને વિરામ મળે છે. એ કલાકારની મહાન સિદ્ધિ છે. આપણી સંસ્કૃતિમાં જીવનને 4 આશ્રમમાં વિભાજિત કર્યું છે, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એમ અહીં આ કલાકારે આ શિલ્પો દ્વારા જીવનના 4 તબક્કા મૂકી આપ્યા છે, બાલ્યાવસ્થા, પુખ્તતા, માતા પિતાપણું અને વાર્ધક્ય. એ પછીની જે ગતિ છે તે ઉપર તરફની છે. એટલે એમ કહી શકાય કે માણસની ગતિ પારણાથી શરૂ કરીને સ્મશાન સુધીની છે. વચ્ચેનો જે ગાળો છે એમાં કેટલા બધા ધમપછાડા હોય છે તે આ શિલ્પોમાં દૃઢપણે કહેવાયું હોય એમ લાગે છે. આ મહાન શિલ્પકારે કલાની એક અદ્ભુત દુનિયા એકલા હાથે કઠિન પરિશ્રમ કરીને કંડારી છે. આ એ જ કલાકાર હતો જેણે વિશ્વના મહાન એવોર્ડ નોબેલ શાંતિ પુરસ્કારની પણ ડિઝાઇન બનાવી આપી હતી. કહેવાય છે કે આ કલાકારે પોતાનું વચન નિભાવવા માટે શહેરમાં આ શિલ્પ ઉપવન બનાવ્યું હતું. વિગત એવી છે કે ઓસ્લોની મ્યુનિસિપાલિટીએ 1921માં એક લાંબા વિવાદ બાદ આ મહાન કલાકારના શહેરમાં આવેલા મકાનને તોડવાનું નક્કી કરેલું. એના મકાનમાં એનો આર્ટ સ્ટુડિયો અને લાઇબ્રેરી હતા. એણે આખરે શહેરની બહાર નવા મકાનમાં જવાનું નક્કી કર્યું. એણે શાસકોને વચન આપેલું કે એની બધી જ કલાકૃતિઓ, શિલ્પો, રેખાચિત્રો, ડ્રોઈંગ અને નકશીકલા બધું જ દાનમાં આપી દેશે. ગુસ્તાવ વિગેલેન્ડ 1924માં પ્રોગ્નર પાર્કની પાસે આવેલા નવા મકાનમાં રહેવા ગયો. એણે 23 વર્ષ સુધી એકલા હાથે કામ કરીને આ બધી જ કલાકૃતિઓ તૈયાર કરી. શિલ્પ આત્મસંસ્કાર છે, એટલે કે શિલ્પ માનવ આત્માને સંસ્કારિત કરે છે. ગોપથ બ્રાહ્મણ 2/6/7 એ આ કલાકારમાં જોવા મળે છે. આ શિલ્પોમાં માનવ ભાવોને જે રીતે કંડાર્યા છે તે અકલ્પનીય છે. એમાં કલાકારે માનવોને આબેહૂબ રીતે બ્રોન્ઝ અને પથ્થરમાં જીવતા કર્યા છે. આ બધા જ શિલ્પ એકબીજાની સાથે સંલગ્ન છે. એક જમાનો હતો કે માણસો અરસપરસ મળીને પોતાના સુખ દુઃખ વહેંચતા, પોતાનો રાજીપો વ્યક્ત કરતા, કોઈને કંઈ તકલીફ હોય તો એના પડખામાં જઈને ઊભા રહેતા, ભૂખ તરસે દરેક પ્રત્યે પોતાની સહાનુભૂતિ રહેતી, દુઃખીને હૈયે લગાવીને આશ્વાસન આપતા, માણસના સારા માઠા પ્રસંગે હાજર રહીને મદદ કરવાની ભાવના જોવા મળતી. પોતાના દુશ્મનના ઘેર પણ દુઃખનો પ્રસંગ હોય તો મનમાંથી બધું જ ખંખેરી નાખીને એના આંગણે હાજર થઈ જતા. આ સામાજિક નિસ્બત હતી. લાકડીઓ મારવાથી પાણી જુદા ન થાય એમ સમાજમાં જેના ઝટિયા ભેગા ગૂંથાયેલા હોય તે કેવી રીતે જુદા થાય, કંઈક આવો જ ભાવ અને સંદેશો આ શિલ્પોમાંથી પ્રગટતો હોય એમ લાગે છે. કારણ કે આ શિલ્પોમાં મૂળ થીમ વ્હીલ ઓફ લાઈફ જીવનચક્ર અને સર્કલ ઓફ લાઈફ જિંદગીનું વર્તુળ આધારિત છે. જો કે પ્રવાસીઓ તો આ શિલ્પોની પોતપોતાની સમજ અને દ્રષ્ટિ પ્રમાણે એની મૂલવણી કરતા હોય છે. મને તો આ શિલ્પોમાં માણસની આદિમ વૃત્તિ અને વાસ્તવિકતા સાથે સામાજિક નિસ્બતનું દર્શન થયું છે. આ કોઈ પથ્થર બ્રોન્ઝના પૂતળા નથી, પણ કલાકારના અંતરમાંથી ઉદ્ભવેલું મહાકાવ્ય છે. આ દરેક શિલ્પમાંથી માનવ જીવનની કવિતાનું ઝરણું વહે છે. આ કલાના વિશાળ સંગ્રહના શિલ્પના નમૂના વિશ્વની એક ધરોહર છે, પણ તે પૂરું થાય એ પહેલાં કલાકારનું મૃત્યુ થઈ ગયું. એ પોતાના શિલ્પોના સંગ્રહને જોવા ન રહી શક્યો. વર્ષો સુધી આ શિલ્પો, કલાકૃતિઓ, આર્કિટેક્ચર, ડિઝાઇન પડ્યા રહ્યા. પછી એને ભેગા કરીને આ પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યા. જો કે એણે આ પાર્ક કેવી રીતે બનાવવો એનો નકશો પણ તૈયાર કરેલો હતો જ. જ્યારે આ પાર્ક ખુલ્લો મુકાયો એ વર્ષે જ 180,000 પ્રવાસીઓએ એની મુલાકાત લઈને કલાકારને સાચી શ્રદ્ધાંજલિ આપેલી. અત્યારે તો દર વર્ષે 10-20 લાખ પ્રવાસીઓ એનો લાભ લે છે. એવા ઓસ્લોના ઉપવન શિલ્પોની અજબ ગજબ દુનિયામાંથી બહાર નીકળતા મારા મનનો કબજો મંદાક્રાંતાએ લીધો. નોર્વે દેશે મધરજનીએ આથમે ભાનુ જ્યારે ઓસ્લોના આ ઉપવન શિલ્પો ઉગશે આભ મારે.